ક્રિકેટ ક્લોઝઅપ્સમાં પ્રકાશભાઈ, હું જલમ હાર્દિક SBS ગુજરાતીમાં તમારું ફરી સ્વાગત કરું છું.
થેન્ક યુ જલમ.
આપણે સુનિલ ગાવસ્કર વિશે અગાઉ વાત કરી ચૂક્યા છીએ, પણ તમે એકવાર વાત વાતમાં કહ્યું હતું કે એમના વિશે હજી પણ એવું કંઈક છે કે જે આપણા શ્રોતાઓને જાણવામાં બહુ રસ પડશે અને આનંદ પણ આવશે, તો એવી કઈ વાત છે?
સાચી વાત છે. ગાવસ્કર ભારત માટે લગભગ 15-20 વર્ષ ક્રિકેટ રમ્યા, એટલે અને એ ભારતના સૌથી પહેલા લિટલ માસ્ટર્સ હતા, જેણે વર્લ્ડના ફાસ્ટેસ્ટ બોલર જેવા કે હોલ્ડિંગ, માર્શલ, ગાર્નર, હેડલી, ઇમરાન ખાન, બોથમ આ બધા સામે એ હેલ્મેટ પહેર્યા વગર રમ્યા. અને એ ટાઈમ હતો કે જયારે એક ઓવરમાં બે બાઉન્સર નાખી શકાય કે પીચ કવર કરવાની હોય એવા કોઈ નિયમો નહોતા, એટલે બેટિંગ વોઝ ઇવન મોર ડિફિકલ્ટ એમ. પણ આમાં વાત એક એવી છે કે બધા ખેલાડી જયારે બહુ લાંબો ટાઈમ રમે ત્યારે અમુક નબળો સમય આવે, અને અમુક એવો ફોર્મનો સમય પણ આવે કે જયારે ખૂબ રન પણ બને. આપણા દેશમાં ક્રિકેટ ઇટ્સ લાઈક રિલિજિયન, ધર્મ જેવી વસ્તુ છે, અને જયારે જયારે ક્રિકેટરો ખૂબ સારું કરે ત્યારે એને ભગવાન બનાવી દેવામાં આવે, અને જયારે થોડું નબળું પરફોર્મન્સ થાય ત્યારે એના ક્રિકેટરોને રાક્ષસો જેવી ટ્રીટમેન્ટ મળે. એટલે ઇટ ઇઝ બોથ એક્સ્ટ્રીમ છે એમ, પણ ધેટ ઇઝ હાઉ ઇટ ઇઝ ઇન્ડિયામાં. એટલે ગાવસ્કર માટે પણ એક આવો નબળો સમય આવ્યો હતો, ને ત્યારે એના ઉપર ખૂબ માછલા ધોવાયા હતા, ખૂબ ક્રિટિસિઝમ થયું હતું, પણ એને કઈ રીતે આ હેન્ડલ કર્યું એની આ વાત છે. બહુ અમેઝિંગ વાત છે કે લાઈક બધાને ખબર છે કે આપણે 1983 સૌથી પહેલી વાર વર્લ્ડ કપ જીત્યા, દેશમાં લાઈક ઉત્સવ જેવું વાતાવરણ હતું, દિવાળી જેવો માહોલ હતો, અને એને લીધે આપણા દેશમાં ક્રિકેટનું ફ્યુચર પણ ઘણું બ્રાઇટ થઈ ગયું. પણ ઇન્ડિવિજ્યુઅલી ગાવસ્કર માટે આ વર્લ્ડ કપ બહુ સક્સેસફુલ નહોતો. આખી ટુર્નામેન્ટના ટોટલ રન કંઈક 150-200 જેવા જ હતા, ને એમાં એમનો હાઈએસ્ટ સ્કોર તો ખાલી 25 રન જ હતો. એટલે વર્લ્ડ કપ તો જીતી ગયા, પણ એમાં બધા યંગ ક્રિકેટર્સે બહુ સારું પરફોર્મન્સ કર્યું ને એવું બધું હતું, એટલે ગાવસ્કરનું ટીમમાં રહેવા બાબતે ઓલરેડી પ્રશ્નાર્થ ઉભા થવા માંડ્યા હતા, બધા એ વાતો કરવા માંડ્યા હતા કે હવે ગાવસ્કરમાં પહેલા જેવો દમ નથી, ને ઓફસ્ટમ્પની બહારના બોલમાં એમની રમવાની ટેકનિક ફોલ્ટી છે, ને યુ નો આવું બધી વાતો ઓલરેડી શરૂ થઈ ગઈ હતી. બીજી તરફ વેસ્ટ ઇન્ડિઝની ટીમ જે આપણી અમે ફાઇનલમાં હારી ગઈ હતી, એ એક સિરીઝ રમવા માટે તરત જ ઇન્ડિયા આવી. હવે ફાઇનલમાં આપણી સામે એ લોકો જીતવા માટે ફેવરિટ્સ હતા, છતાં આપણી સામે એક બહુ સાધારણ સ્કોર ચેઝ ન કરીને હારી ગયા, એટલે એ લોકો એકદમ શું કહેવાય ખુન્નસથી એકદમ હારનો બદલો લેવા માટે જાણે આવી હોય એવી રીતે એ ટીમ ઇન્ડિયામાં આવી. સૌથી પહેલો ટેસ્ટ મેચ કાનપુરમાં હતો, અને કાનપુરમાં વેસ્ટ ઇન્ડિઝે એવું ક્રિકેટ રમ્યું જેમ કે આપણને 3 દિવસમાં મેચ 1 ઇનિંગથી હરાવી દીધો. એના ફાસ્ટ બોલરોએ રીતસર એવી બોલિંગ કરી કે આપણા બેટ્સમેનોએ સાવ શરણાગતિ સ્વીકારી લીધી, અને ગાવસ્કર બંને ઇનિંગમાં સાવ નજીવા સ્કોરે આઉટ થઈ ગયા. અને બીજી ઇનિંગમાં તો એવું થયું કે એક બાઉન્સર બોલને રમવા જતા એમના હાથમાંથી બેટ પણ છટકી ગયું, ને બહુ આમ ક્ષોભજનક કહેવાય એવી વિચિત્ર રીતે આઉટ થઈ ગયા. ચારે તરફથી ટીકાઓનો વરસાદ થવા માંડ્યો. બીજે દિવસે ન્યૂઝપેપરમાં હેડલાઇન થતી કે માર્શલ લો ઇન કાનપુર, કારણ કે વેસ્ટ ઇન્ડિઝના ફાસ્ટ બોલર માલ્કમ માર્શલે આ મેચમાં કંઈક 12-13 વિકેટ લીધી હતી એમ. અને ક્રિકેટના બધા જે પંડિતો નિષ્ણાત હોય એ બધા બહાર આવીને બોલવા માંડ્યા કે ગાવસ્કર શુડ રિટાયર, ને એમણે પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી દીધો છે, ને આવી બધી વાતો થવા માંડી. છું હવે આ ટેસ્ટ મેચ પૂરો થયો જેલમ, પછી બીજો ટેસ્ટ મેચ દિલ્હીમાં હતો, એમાં થોડોક 4-5 દિવસનો સમય હતો. હવે આ 4-5 દિવસમાં ગાવસ્કરે નો એક કે ટીકાનો જવાબ આપ્યો, નો આ મીડિયા હાઇપમાં ક્યાંય એ ઇન્વોલ્વ થયા, એ પોતાની કંઈક અલગ જ તૈયારીમાં વ્યસ્ત હતા. હવે જે વાત આપણે કરવાની છે હવે શરૂ થઈ. બીજો ટેસ્ટ મેચ દિલ્હીમાં શરૂ થયો, ફરી વેસ્ટ ઇન્ડિઝ ટોસ જીત્યું અને પાછા આપણને બેટિંગમાં ઉતાર્યા કે આવો ભાઈ કરો બેટિંગ અમારા ફાસ્ટ બોલર સામે. હવે ગાવસ્કર સામાન્ય રીતે એવા બેટ્સમેન તરીકે ઓળખાતા કે જે આખો દિવસ એટલે 80-85 ઓવર રમીને સાંજ સુધીમાં 80-90 રન કરે એમ, ખૂબ જ ડિફેન્સિવ બેટ્સમેન, ખૂબ પેશન્સ વાળા, ખૂબ ટેમ્પરામેન્ટ વાળા બેટ્સમેન, એવા બેટ્સમેન તરીકે ઓળખાતા. હવે આ બીજો ટેસ્ટ મેચ દિલ્હીમાં શરૂ થયો અને વેસ્ટઇઝના બોલર સામે ગાવસ્કરે પોતાની જે કહેવાય ને પોતાની શૈલીમાં ધરમૂળમાંથી ફેરફાર કરી નાખી, સાવ એટીટ્યુડ ચેન્જ આવીને એમના ફાસ્ટ બોલર સામે એને કાઉન્ટર એટેક કર્યો, એમના ફાસ્ટ બોલરની ધોલાઈ કરી નાખી, રીતસરની ધોલાઈ. એમણે ફેંકેલા બાઉન્સરને હુક કરીને સિક્સર ઉપર સિક્સર ને બાઉન્ડ્રી પર બાઉન્ડ્રી ફટકારી દીધી. અને હજી કોઈ કંઈ સમજે, કોઈને આમ કંઈ રિયલાઇઝ થાય કે આ કેવી ટેક્ટિકથી રમે છે, એ પહેલા તો લંચ સમયની આસપાસ ગાવસ્કરે સેન્ચુરી કરી નાખી. એટલે લાઈક ઇટ વોઝ અ શોક બધા માટે, ખાલી વેસ્ટ ઇન્ડિઝની ટીમ માટે નહીં, પણ જે લોકો ભારતમાંથી ક્રિકેટને ફોલો કરતા હતા અને ગાવસ્કરને બહુ ક્લોઝલી ઓબ્ઝર્વ કરતા હતા, એ લોકો માની જ ના શક્યા કે આ ગાવસ્કર જ બેટિંગ કરાય એવી એમણે ધુઆંધાર બેટિંગ કરી એમ. અને ઓબ્વિયસલી આપણું રિએક્શન બી એક્સ્ટ્રીમ જ હોય, એટલે જે ગાવસ્કર માટે હજી 5 દિવસ પહેલા એવું લખાતું હતું કે આ બેટ્સમેનની ટીમમાં જગ્યા નથી થતી, કે આ હમણે હવે એમનો આત્મવિશ્વાસ ગુમાવી દીધો છે, એ જ ગાવસ્કર માટે ન્યૂઝપેપરની હેડલાઇન આવી કે સની ડેઝ આર હિયર અગેન. અને તમને ખબર હશે કે ગાવસ્કરની સૌથી પહેલી ઓટોબાયોગ્રાફી હતી, એનું નામ હતું સની ડેઝ.
અચ્છા,
એટલે એને એને કોટ કરીને ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં હેડલાઇન થતી કે સની ડેઝ આર હિયર અગેન. અને પછી તો ગાવસ્કર ભારત માટે 5-6 વર્ષ રહીમાં બહુ સારા પરફોર્મન્સીસ કર્યા, 10,000 રન સુધી પહોંચનારા સૌથી પહેલા બેટ્સમેન બન્યા. પણ જોવાની વાત એ છે કે ધ વે હી હેન્ડલ્ડ ધ ક્રિટિસિઝમ, જે રીતે લોકોનો ક્રિકેટ ચાહકોનો રોષ હતો, એણે એને કેવી રીતે પ્રેમમાં ફેરવી નાખ્યો.
વાહ, સુનિલ ગાવસ્કર સન્ની તરીકે તો ઓળખાયા જ છે, પણ સન્ની ડેઝ આર બેક અગેન એ વિશે અમને ખરેખર આટલી બધી માહિતી નહોતી પ્રકાશભાઈ, એટલે આવી રસપ્રદ રીતે ફરીથી આવી કોઈક નવી માહિતી પૂરી પાડવા માટે SBS ગુજરાતીના તમામ શ્રોતાઓ વતી હું તમારી આભારી છું.
થેન્ક યુ.